તારીખ 8-10-1988 ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 10 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 7
શ્રી સમય સાર પરમાત્મા બીજી ગાથા ઉપર જળ અને ચૈતન્ય પદાર્થ પોતપોતાના અનંત ધર્મોને અનુસરીને પરિણમે છે. ચૈતન્ય પદાર્થ આત્મા જળનું કાંઈ કરતો નથી અને આત્માથી ભિન્ન એવા અન્ય સચેતન અચેતન પદાર્થો આત્માના સાથે કાંઈ પણ કોઈ પણ ક્રિયા અને કર્મને સંબંધ ધરાવતા નથી. એવો ભેદ નામનો વિષય છે. શાસ્ત્રના પ્રારંભમાં આ ભેદ જ્ઞાનનો વિષય આચાર્ય મહારાજે લીધો છે. ભગવાન આત્મા કેવળ જ્ઞાનની મૂર્તિ છે અને આ દેહ છે તે તો જળ ધૂળ અને માટી છે. તેને આત્માનો સ્પર્શ જ ક્યાં છે? ભગવાન આત્મા એટલે પોતાનું આત્મ સ્વરૂપ, પોતાનું જીવ, જેમાં પ્રદેશે પ્રદેશે અનંત જ્ઞાન ભર્યું છે. સર્વજ્ઞ દિશામાં જે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એવું અનંતું કેવળ જ્ઞાન, જેમાંથી અનંત કેવળ જ્ઞાનની પર્યાયો પ્રગટ થાય કેવળ જ્ઞાનની મૂર્તિ આ આત્મા છે. દેહમાં બિરાજમાન હોવા છતાં, દેહનો સંયોગ હોવા છતાં અને બાહ્ય દ્રષ્ટિએ એને સંસારીપણું હોવા છતાં, અંતરદૃષ્ટિથી જોવામાં આવે તો આત્મા કેવળ જ્ઞાનની મૂર્તિ છે અથવા આનંદ જ્ઞાનની, અનંત જ્ઞાન સ્વભાવની આત્મા મૂર્તિ છે. સંયોગમાં રહેલો આ દેહ છે એ કેવળ જળ છે, ધૂળ છે. જેમ ધૂળ જળ છે એવી આ ધૂળ છે એક જાતની, અથવા જેમ માટીના અનેક વાસણ કરવામાં આવે છે એવી આ એક જાતની માટી છે. લૌકિકમાં પણ શરીરને માટી કહેવામાં આવે છે. જેમ કે કોઈને ગુમડા બંધ થતા હોય તો કે એની માટી એવી છે એમ કે શું કે કારણ વગર અમસ્તા અમસ્તા ગુમડા નીકળ્યા કરતા હોય, કાંઈ વાગે તો પણ પાકી જાય, જરા કાંઈ છોલાઈ જાય તો એમાંથી પાકી જાય તો કે પાકની માટી છે એમ કે શું કે છે પાકની માટી છે, માટી કહેવાનો રિવાજ છે. દેહ છે તે તો જળ છે, ધૂળ છે, માટી છે. આત્મા કેવળ જ્ઞાનની મૂર્તિ છે. તે આત્માનો સ્પર્શ જ ક્યાં છે? જે દેહને પોતારૂપે જીવ અનુભવી રહ્યો છે એવા દેહને માટે આચાર્ય મહારાજનો આ અભિપ્રાય છે. કોઈ પૂછે કે ગુરુદેવ આ દેહ વિશે આપનો અભિપ્રાય શું છે, તો કે મારો અભિપ્રાય એ છે કે એ માટી છે અને કેવળ જ્ઞાનની મૂર્તિ સાથે એને સ્પર્શ પણ નથી. જેને તું તન્મયપણે પોતાનું રૂપ પોતાનું સ્વરૂપ સમજીને અનુભવ કરે છો એનો તને સ્પર્શ સુદ્ધા નથી, તને અડતોય નથી. દેહની પર્યાય રૂપ વેદના એને જીવ પોતાની પર્યાય પોતાની વેદના સમજે છે, પછી વળતો નથી એને. જેમ કોઈ આંધળા ઉપર લંગડો બેઠો હોય, દૂરથી કોઈ એમ જોવે કે આંધળો બધું દેખે છે ને ચાલે છે, એમ કે ઉપર બેઠેલો લંગડો એને એમ કે છે જરાક ગાડો ડાબી બાજુ વાળજે, પછી જરાક જમણી બાજુ વળજે, એટલે દેખતો માણા જેમ વળાંક લઈએ એમ આ પણ વળે, ત્યારે કોઈ એમ સમજે દૂરથી કે આ માણસ જાય છે આંધળો નથી લાગતો, દેખતો લાગે છે બરાબર, એનો વળાંક કાંઈ એને જોવું પડતો નથી, પણ આંધળો છે આંધળો છે ને દેખતો છે એ છે. એમ જળની દેહની પર્યાય તે ચૈતન્યની પર્યાય કોઈ અંશે પણ નથી, ચૈતન્યની પર્યાય છે એ જળની પર્યાય કોઈ અંશે પણ નથી. આત્મા દેખતો છે અને શરીર છે તે આંધળું જળ છે, એને અને આત્માને સ્પર્શ જ ક્યાં છે, એને આત્માને અડવાપણું પણ નથી. શાસ્ત્રમાં એવું પણ કથન આવે કે એ ક્ષેત્રાવગાહ સંબંધ છે શરીરને અને આત્માને, એ ક્ષેત્રાવગાહ સંબંધ છે, એ ક્ષેત્રે રહેલા છે એમ આગમમાં આવે. કારણ કે એવું અવગાહનનો વિષય જૈન દર્શન સિવાય ક્યાંય નથી, એટલે જૈનાગમમાં જ એવી વાત આવે છે કે જળ અને ચૈતન્ય એ ક્ષેત્ર અવગાહપણે સંસાર અવસ્થામાં રહે છે. અહીંયા અધ્યાત્મનો વિષય ચાલે છે અને નિજની જ પદાર્થની વાત ચાલે છે, ત્યારે કહે છે કે એકબીજા વચ્ચે સ્પર્શ જ નથી, એ ક્ષેત્ર અવગાહપણે હોવા છતાં એકબીજાને સ્પર્શતા નથી, જરા પણ અડતા નથી. આ ક્ષેત્રાવગાહી પણ શું છે? એ ક્ષેત્રાવગાહી પણ એ છે કે આકાશની અપેક્ષાએ, આકાશને નિમિત્ત કર્યું છે ત્યાં, નિમિત્તની અપેક્ષાએ બંને આકાશના એક પ્રદેશોને રોકે છે. આકાશ અવગાહન આપે છે ને, જ્યાં આકાશના પ્રદેશો જેટલા એટલા જ ત્યાં શરીરના ક્ષેત્રના પ્રદેશો, એટલા જ ત્યાં આત્માના ક્ષેત્રના પ્રદેશો. એટલે નિમિત્તની પ્રધાનતાથી નિમિત્તની અપેક્ષામાં લેવામાં આવે તો એ ક્ષેત્રાવગાહી પણ છે, ઉપાદાનની અપેક્ષા લેવામાં આવે તો પોતપોતાના સ્વક્ષેત્રની અંદર વ્યાપેલા છે. પરમાણુના કોઈ ક્ષેત્રમાં ચૈતન્ય વ્યાપતું નથી, ચૈતન્યના કોઈ પ્રદેશમાં પરમાણુની વ્યાપકતા નથી. જો શરીરમાં આત્મા વ્યાપ્યો હોય તો શરીરના બધા પરમાણુમાં જ્ઞાન વ્યાપે, પણ જ્યારે કોઈ અંગ કપાઈને છૂટું પડે છે ત્યારે એમાં જ્ઞાન નથી થતું, એમાં જ્ઞાન થતું નથી. અને શરીરનો કટકો થયો એમાં જ્ઞાનનો કટકો પડીને એટલું જ્ઞાન છૂટું પડી જતું, એમ દેખાય છે થોડી વાર માટે, કાયમ રહેવું જોઈએ ને થોડી વાર માટે દેખાય છે, જ્યાં સુધી એ પ્રદેશો ત્યાંથી ખસ્યા નથી ત્યાં સુધી સળંગ પ્રદેશો હોય, ભેદગુર હોય અને એની પૂંછડી સુધીના પ્રદેશો કપતો નથી થયા હોતા, અખંડ જ હોય છે. પણ અંગ ગોપાવા છતાં કોઈ વાર પ્રદેશની પર્યાયમાં ફેરફાર થવાનો સ્વકાળ ન પાક્યો હોય ત્યારે એવો દેખાવ થાય, બે ક્ષેત્ર જુદા છે અને બંનેમાં જીવ છે, પણ ખરેખર ત્યાં હજી સળંગપણે આત્મા એટલા ક્ષેત્ર પ્રદેશો લંબાઈ ગયા છે, એટલી જ વાત છે. તે જ જીવના પ્રદેશો ત્યાં એ જ પ્રમાણે ધડ હસતું હોય, માથું હસતું હોય, ધડ લડતું હોય ને માથું હસતું હોય, તો એમ હોય છે, એવું બને છે સામાન્ય રીતે. જ્યારે મૃત્યુ થાય ત્યારે દેહ અને આત્માના ઈક્ષિત રાવગા એ સંબંધ છે એ પૂરો થઈ જાય છે. પણ આવા એક્સિડન્ટના કાળમાં જે આયુષ્ય પૂરું નથી થયું હતું ત્યાં સુધી દેહનો સંબંધ હોય છે, ચાહે અંગ જુદા જુદા થઈ ગયા હોય તો પણ. પણ અહીંયા તો એમ માનો કે કોઈ માણસનો હાથ પગ કપાઈ ગયો છે, પૂછું તું લાગે નથી, અહીંયા હાથ નથી ખબર પડી. હવે મારામાંથી કાંઈ ઘટી ગયું, ઓછી ગયું, ઓછું થયું એવો કાંઈ અનુભવ થાય છે તો મારામાંથી કોઈ ચીજ ઓછી થઈ ગઈ છે કે હું એમ હતો એમ હું પણ એમ જ અનુભવાય છે કે હવે એમાં કાંઈ ફેરફાર તો અનુભવાય છે? તો કઈ એવું તો કંઈ નથી. જે કટકો અન્ન જુદો પીડ્યો એમાં જ્ઞાની નથી, એ પરમાણુમાં ક્યાંય જ્ઞાન નથી રહ્યું આત્મા, અને જ્ઞાનમાં કોઈ પરમાણુનો પ્રવેશ નથી. ચાહે સાથે રહે કે ચાહે જુદા પડે, જળ સદાય જળ સ્વરૂપે રહે છે, ચેતન સદાય ચેતન સ્વરૂપે રહે છે, એકબીજાને અડતા પણ નથી. આત્મા તો સ્પર્શ નામનો ગુણ ધરાવતો જ નથી, તેથી સ્પર્શ ગુણની એને પર્યાય પણ નથી. અસ્પર્શ છે, અગંધ અસ્પર્શ અરોગંધ અસ્પર્શો રૂપરસને છે ને. સ્પર્શ કરવાનો ગુણ હોય તે સ્પર્શે, પણ જેને સ્પર્શ કરવાનો ગુણ નથી એ સ્પર્શનો નથી. જીવના સંયોગમાં છે ત્યારે પણ જીવ વિનાનું જ છે. અથવા માનો કે કોઈ માણસ શરીર દેહ ત્યાગ કરે છે અને મળવું પડ્યું છે, તો એમાં તે જીવ નથી, બીજા જીવો નથી, એવું નથી કઈ. એ શરીરમાં રહેલા બીજા જે નિગુણના જીવો હોય છે, એકેન્દ્રીય જીવો હોય છે, એ બધા હોય છે, પણ છતાં એને મળવું કહેવામાં આવે છે. એને લાગ્યું નથી પડતું, કેમ કે એની વ્યાપકતા શરીર પ્રમાણ નથી. કોઈ જીવની વ્યાપકતા તે શરીર પ્રમાણ નથી. અને શરીર પ્રમાણ જીવની વ્યાપકતા હોય, જે નિયમિત નૈમિતિક સંબંધે જે મનુષ્યોચિત ક્રિયાઓ જોવામાં આવે છે એવી કોઈ ક્રિયા જોવામાં આવતી નથી, માટે ત્યાં જીવ નથી એમ કહેવામાં આવે છે. કર્મના ઉદયના સંબંધે કેટલીક નિયમિત નૈમિતિક ક્રિયાઓ હોય છે, નામ કર્મના ઉદયથી આ શરીર છે, એવી બધી કેટલીક ક્રિયાઓ એની મેળવાળી જોવામાં આવે છે. પણ તેથી કરીને જીવ શરીરને સ્પર્શે છે કે શરીર જીવને સ્પર્શે છે એમ નથી. જોકે સ્પર્શ ગુણનો એવો ગુણ નથી કે બીજાને સ્પર્શનો, જેમ કે એક પરમાણુ અને બે પરમાણુ બંનેને સ્પર્શ ગુણ છે, બંને જોડાય છે, જેમ જીવ સાથે જોડાય છે પરમાણુ સાથે પણ જોડાય છે, સંયોગ કરે છે, તો પણ એકબીજાને સ્પર્શતા નથી. કેમ કે સ્પર્શ ગુણની જે આઠ પર્યાય છે એમાં એવું નથી કે બીજાને સ્પર્શવું. સ્પર્શ ગુણની પર્યાયમાં તો શીતપણું, ઉષ્ણપણું, ભારેપણું, હવાપણું, ચીકણાપણું, વૃક્ષપણું એવા બધા પર્યાયો છે. બીજાને અડવું એવો એક પર્યાય નથી, ન તો બીજા પરમાણુને સ્પર્શું, કે ન તો બીજા કોઈ કારણને સ્પર્શું, કે આકાશને સ્પર્શું, કે જીવને સ્પર્શું, કોઈ અન્ય દ્રવ્યને, સજાતીય કે વિજાતીય, કોઈ છ દ્રવ્યમાંથી કોઈ દ્રવ્યને સ્પર્શું એવો કોઈ દ્રવ્યને સંબંધ છે? ઈચ્છા નથી, પણ સ્પર્શ ગુણ છે માટે સ્પર્શે છે કે નહીં, આટલો સવાલ છે. એની એમ સ્પર્શવાનો અર્થ નથી, સ્પર્શ ગુણની આટલી પર્યાયો હોય છે, બસ એટલી વાત છે. ક્ષેત્રની નજીકતા એને સંયોગ જોઈને નજીકમાં સંયોગમાં છે એમ કહેવામાં આવે છે, છતાં પણ એકબીજાને સ્પર્શતા નથી. તો પણ એકબીજા જુદા છે. એમ આ જીવને દેહની અવસ્થા ગમે તે થાય, પૂર્વકર્મનું સાર અસાતા વેદની આદિ આવ્યા વિના રહેશે નહીં. એના સ્વકાળે અસાતા વિજ્ઞાનનો ઉદય થશે અને અસાતા ઉત્પન્ન થશે, જે તે પ્રકારનો કર્મ પૂર્વકર્મ હોય એ રીતે. ત્યારે પણ શરીરને હું સ્પર્શ્યો નથી અને શરીર મને સ્પર્શ્યું નથી એવો અનુભવ કરાવવા માટે આ વસ્તુનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે મેળવાળો સંબંધ, મેળ જેને કહીએ. મેળ એટલે શું? કે જેમ કે આ લાકડું છે એ જ્ઞાનમાં નિમિત્ત છે, આનું જે સફેદ રંગ છે અહીંયા સફેદ પણે જણાય છે, અને અહીંયા જે કાળો રંગ છે એ કાળા પણે જણાય છે. આ લાકડાનો રંગ છે કાળો અને સફેદ એ જ્ઞાનને કાંઈ કરતો નથી, જ્ઞાનને ઉપજાવતો નથી. પોતાના જ્ઞાનને તપાસવામાં આવે ત્યારે આ લાકડાના જ્ઞાન પણ લાકડાએ જ્ઞાનમાં કાંઈ કર્યું છે કે નહીં કે એવો ક્યાંય અનુભવ થતો નથી કે આ લાકડાએ જ્ઞાનમાં કાંઈ કામ કર્યું હોય. છતાં જેવું લાકડું છે એવું જ્ઞાન થયું, એવો જે મેળ જ્ઞેય અને જ્ઞાનનો જે પર્યાયમાં મેળ છે, સદ્રશપણું જેને કહેવાય, સરખાપણું જેને કહેવાય, એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. દેહના પરમાણુ પરિણિમા વિનાના રહેતા નથી. શું? જ્યારે આ આત્મા અહીંથી છૂટો પડે છે ત્યારે આ દેહના પરમાણુ પરિણિમા વિનાના રહેતા નથી. પરિણમે છે કે નથી? પરિણમ જે રીતે પરિણમવા યોગ્ય હોય તે રીતે પરિણમે છે. શું? એની પરિણમવાની યોગ્યતા હોય તે રીતે તે પરિણમે છે. જીવ હોય તો પરિણમે ને જીવ સંયોગમાં ન હોય તો પરિણમવાનું એનું બંધ થાય એવો તો કઈ બનતો નથી. જીવ પ્રેરણા પરમાણુને કરી શકતો નથી અને પરમાણુમાં જીવની પ્રેરણાને ગ્રહણ કરવાનો કોઈ સ્વભાવ નથી. પરમાણુને ખબર પડતી નથી કે આ જીવની આવી ઈચ્છા છે માટે હું આમ પરિણમન કરું, એવી પરમાણુને ખબર નથી. શું? નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને જીવને ભ્રાંતિ થાય છે એટલી વાત છે. જેમ આ લાકડાના પરમાણુને ખબર નથી એમ જ આ શરીરના પરમાણુને ખબર નથી. એટલે તો એમાં એવું છે કે તત્વદ્રષ્ટિએ તો જરા જીની નજરથી જોવું પડે છે. જે નજરથી સંસારમાં આપણે જોવા ટેવાયેલા છીએ એનાથી કોઈ જીની નજરથી તત્વદ્રષ્ટિએ આ બધું જોવું પડે છે. એટલે તો ફરક છે જ તેમાં. જો બંને એક નજર હોત તો સંસાર માર્ગમાં અને મોક્ષ માર્ગમાં શું ફરક પડત? કે કઈ ફરક ન પડત. મોક્ષ માર્ગમાં કઈક બીજી નજર છે, બીજી દ્રષ્ટિ છે, સંસારની કોઈ બીજી નજર ને બીજી દ્રષ્ટિ છે. એ તો પરસ્પર વિરુદ્ધ દિશાના માર્ગો હોવાથી સ્વીકારવું જોઈએ. જૂની છે પણ એમ કે આ મુઠ્ઠી વાળી ઈચ્છા થઈને મુઠ્ઠી વાળી, હવે મુઠ્ઠી ખોલવાની ઈચ્છા થઈને મુઠ્ઠી ખોલી, ત્યારે જીવને એવી ભ્રાંતિ થાય કે આ આંગળાને બંધ કરવા મુઠ્ઠી વાળીને અને મુઠ્ઠી ખોલવી જીવ કરે છે. આ જીવ ઈચ્છા કરે છે એ પ્રમાણે થાય છે. માટે જીવ આ પરમાણુની ક્રિયા કરે છે. ત્યાં જીવની પણ ક્રિયા થાય છે ખરી, એક ઈચ્છારૂપ ક્રિયા થાય છે અને એ તે પ્રદેશોના હલનચલન રૂપ ક્રિયા પણ થાય છે. જ્યાં આંગળા છે ત્યાં પણ જીવના પ્રદેશો છે, તો જે પ્રમાણે આંગળાની ક્રિયા થતી જોવામાં આવે છે એવી ક્ષેત્રની ક્રિયા હલનચલનની જીવની પણ થાય છે, બેની મેળવાળી થાય છે, એક સરખી થાય છે. જ્યારે એક સરખી થાય છે ત્યારે જીવની એવી ભ્રાંતિ થાય છે કે આ હું કરું છું, હું કરી શકું છું, આ કરવાનો મારો અધિકાર છે, એવું એને લાગે છે. એવું જે એનું માનવું છે એ એને દુઃખનું કારણ છે એમ કે છે. ક્યાંથી દુઃખ ઉપજ્યું? કે એને કલ્પના થઈ ત્યાંથી, વાસ્તવિકતાથી દૂર ગયો અને કલ્પનામાં એ આવ્યો, એમાંથી દુઃખ થયું. એ વિપર્યાસ છે, એ કલ્પના છે અને એ દુઃખનું મૂળ છે. અહીંથી દુઃખ ઉત્પન્ન થાય છે. પેરાલિસિસ થાય છે, કોઈ વાર કોઈ કારણસર હાથ ખોટો પડી જાય છે, એવું બધું કહે છે ને. ચેતના તો છે, માખી બેસે એ ખબર પડે, પણ હાથ હલાવવો હોય તો હલાવી ન શકે, વાળવું હોય તો વાળી ન શકે. જો જીવ કરી શકતો હોય તો એની ઈચ્છા મુજબ સર્વકાળે થવું જોઈએ, પણ સર્વકાળે થતું નથી. અચ્છા, જીવ દેહાત્મ બુદ્ધિને લઈને આ દેહ છોડવા માંગતો નથી. જે દેહના સંયોગમાં છે જીવ, એમાં એને આત્મબુદ્ધિ થઈ હોવાને લીધે આ દેહ કોઈ છોડવા માંગતો નથી, છોડવા માંગતો નથી સંસારી દેહ. એ પોતે છોડવા માંગતો નથી અને એને એના હિતે છુઓ, એના પ્રત્યે લાગણી ધરાવનારાઓ કોઈ ઈચ્છતા નથી કે આનો દેહ છૂટો પડે, કેમ કે દેહના આત્માને છૂટા પડવાને મૃત્યુ કહે છે. મૃત્યુ તો કોઈ સ્વજન ઈચ્છે નહીં. અને એ સિવાય જે ડાક્ટરો જેની ફી લાવ્યો હોય એ ઈચ્છે કે આને આપણે ભરવા દઈએ નહીં. જો દેહની ક્રિયા એક જીવ કે અનેક જીવ ભેગા થઈને પણ કરી શકતા હોય તો એની ઈચ્છા પ્રમાણે થાય, પણ એવું બંધન નથી. એ તો પ્રત્યક્ષ જોવામાં આવે છે. એ પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે કે નહીં? આ જેમ પ્રત્યક્ષ જોવામાં આવે છે કે મુઠ્ઠી વાળીને ખોલી, એમ ઓલું પણ પ્રત્યક્ષ છે કે નહીં? કે ઈચ્છા પ્રમાણે કાર્ય થતું નથી, એની સ્વતંત્રતાને જાહેર કરે છે, સાબિત કરે છે કે જગતમાં સર્વ પરમાણુઓ સ્વતંત્ર છે. પ્રત્યેક પરમાણુ પોતાની અનંત શક્તિને ધારણ કરે છે અને અનંત શક્તિ અનુસાર એ પરિણમે છે. એ તો અહીં કહેવું છે, અનંત શક્તિના ચક્રને છૂટે છે, એક વાત લેવી છે. જીવની હયાતી હોવા છતાં એમ કે ટાંકણી અંડારો તો મને વાગે છે એમ કે છે, વાંખી બેસે છે એને ખબર પડે છે, ત્યાં સ્પર્શથી જ્ઞાન થાય છે, સ્પર્શનું જ્ઞાન થાય છે જીવને, જ્ઞાન જીવને થાય છે, જ્ઞાન જીવને થાય છે. ખબર પડી જાય તો સ્પર્શ રહી જાય છે, સ્પર્શનું જ્ઞાન રહી જાય છે. ફક્ત એની ઈચ્છા પ્રમાણે હલનચલન નથી કરી શકતો, પણ જ્ઞાન રહી જાય છે. આ જીવે રહી જાય છે, નહીતર તો શું થાય? જો ત્યાંથી જીવના પ્રદેશો હટી જાય તો હળવા માંડે. એમણે હડે હોય તો હડે એ તો સડવા માંડે તો સડવા જ માંડે. એને કઈ પ્રદેશો હોય માટે ન સડે એવું કઈ નથી, પણ એ તો સામાન્યપણે કે જો એકલું મુખ ખાલી જીવ વગરનું હોય તો એ જે પ્રમાણે દેખાય છે એ પ્રમાણે રહે નહીં, એના પર એ પરમાણુ કોઈ બીજી જ રીતે પરિણમતા જોવામાં આવે. પણ એવો ને એવો જ હાથ દેખાતો હોય, એવો ને એવો પગ દેખાતો હોય, છતાં પણ આ કંપવા થાય છે, ધ્રુજે છે ને મારે. કોઈ આમ હાલે, કોઈ આમ હાલે, જેવી જાતનું પૂર્વનો કર્મનો ઉદય હોય એવી રીતે એનું હલનચલન થવા માંડે. શું ત્યારે એવું જયારે થવા માંડે તો પણ જીવની ઈચ્છા એમ હોય કે મન મને એવું ન થાય તો સારું, આવું કંપન મને ન થાય તો સારું, ધ્રુજારી બંધ થાય તો સારું. એના માટે દવાઓ પણ કરે, ડાક્ટરો બોલાવે ને બધો ઉપચાર કરે, ન બંધ થાય તો ન બંધ થાય. એટલે શરીરના પરમાણુનું હલનચલન અને દેહના અને એ વખતે જીવના પરમાણુ પ્રદેશોનું હલનચલન બંને એના કાબુમાં હતો. ઈચ્છા એક વાત છે, કાર્ય થવું એ બીજી વાત છે. જીવમાં ને જીવમાં એમ છે તો જીવમાં ને અજીવમાં એમ હોય એ વાત વિચારવાની પણ રહેતી નથી. સ્વતંત્ર
પરિણામ
બરાબર છે, જેના ઉપર આરોપ લ્યો એના ઉપર. પણ હવે આપણે સીધો એ પદાર્થને આરોપ વગર જોવો છે કે એ પરમાણુ પરિણમે છે, એ સ્વતંત્ર પરિણમે છે કે મારે આધીન પરિણમે છે. એ સ્વતંત્ર પરિણમે છે. મારી ઈચ્છાના કોઈ તાબેદાર નથી. જગતનું કોઈ એક પરમાણુ કે અનેક પરમાણુ આ જીવની ઈચ્છાના તાબેદાર નથી એવું સ્પષ્ટ જોવામાં આવે છે. પોતે પણ ઈચ્છા પ્રમાણે કઈ નથી કરી શકતો. કરે છે તો જે હલે છે ત્યારે તો પોતાનું કાર્ય પોતે કરે છે, નથી પોતાના પ્રદેશો હલતા ત્યારે પણ પોતાનું કાર્ય પોતે કરે છે, પણ ઈચ્છા સાથે એને સંબંધ નથી. ભલે ઈચ્છા પોતાની હોય તો એ પોતાની ઈચ્છા એવી છે કે અત્યારે મારો મોક્ષ હોય. ઈચ્છા એવી હોય એ તો નિમિત્ત નિમિત્ત સંબંધ છે. શું ઈચ્છાને અને બીજા ગુણની પર્યાયને પણ કરતા કર્મ સંબંધ નથી. ઈચ્છા ચારિત્ર ગુણની રાગરૂપ અવસ્થા છે, એને બીજા ગુણની પર્યાય સાથે પણ નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે, કરતા કર્મ સંબંધ નથી. આ તો યોગ ગુણની પર્યાય છે, હલું ચલું પ્રવેશત્વ ગુણની પર્યાય છે, ક્ષેત્ર એ ચારિત્ર ગુણને આધીન નથી. જો એક પદાર્થમાં એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાયને આધીન ન રાખે તો બીજા પદાર્થના બીજા ગુણોની પર્યાયને આ બીજો પદાર્થ કેવી રીતે એને કાબુમાં રાખે, એ વસ્તુ સ્થિતિ જ નથી એમ કેવું. નહીતર તો એમ ઈચ્છા કરે કે મને રાગ ન થવો જોઈએ, પાછું બીજી સેકન્ડે રાગ થાય, એ ચારિત્ર ગુણની એક પર્યાય બીજી પર્યાયને આધીન નથી. ચારિત્ર ગુણની એક પર્યાય બીજી પર્યાયને આધીન નથી, એક રાગ બીજા રાગને આધીન નથી. જતી રહે છે ને બે પર્યાય વચ્ચે વ્યતિરેક છે. વિતરાગતાને આધીન રાગ નથી ને રાગને આધીન વિતરાગતા નથી. રાગ એક વિતરાગતાની પર્યાયને આધીન બીજી વિતરાગતાની પર્યાય નથી, એક રાગને આધીન બીજી રાગની પર્યાય નથી. વ્યતિરેક નામ જુદાપણું છે, માટે કેમ કે બંનેનું જુદાપણું છે માટે આમ પરિસ્થિતિ. તેને આત્માનું સ્પર્શ જ ક્યાં છે કે છે, શરીરને અને આત્માને એકબીજાને અડવાપણું જ ક્યાં છે. સંયોગમાં એક ક્ષેત્રે દેખાય તો પણ એકબીજાને અડતા નથી. પ્રવાહી છે, શરીરમાં લોહી છે તો પ્રવાહી છે, અને લાલ રંગવાળું છે, રાતો રંગ ફાસ્ટ કલર છે. જો બહારમાં ક્યાંય પડે તો એના ઉપર ડાઘો પડે છે, કપડા ઉપર પડે તો કપડા ઉપર ડાઘો જોવામાં આવે છે, જમીન ઉપર પડે તો જમીન ઉપર ડાઘ જોવામાં આવે છે. આટલા વર્ષ 100 વર્ષની આયુષમાં સાથે રહે જીવના પ્રદેશો સાથે લોહી, જ્યાં લોહી છે ત્યાં જીવના પ્રદેશો છે, હરખું લોહી છે ત્યાં જીવના પ્રદેશો તો છે. લોહીનો ડાઘો કઈ આત્મા ઉપર જોવામાં આવતો એને સ્પર્શ નથી, એનો એને એનો સ્પર્શ જ નથી. આત્મા પૂરેપૂરો અરૂપી છે, અરૂપી જ રહે છે, નકોર દ્રવ્ય રહે છે, અડતું નથી એને, પૂરું ને પૂરું જ રહે છે, એને કોઈ અડતું નથી, એક પરમાણુ એને અડતો નથી. પોતાના અનંત ધર્મોના ચક્રને જુએ છે, સ્પર્શ છે, તો પણ તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા માછલાને ચાલવાનું સાધન છે, માણસ જમીન ઉપર ચાલે છે, માછલું પાણી ચાલવાનું એનું માધ્યમ પાણી છે, પણ જમીન માણસને ચલાવતી નથી ને પાણી પણ માછલાને ચલાવતું નથી. ચાલે ત્યારે નિમિત્ત કહેવાય, નિમિત્ત ક્યારે કહેવાય, ચાલે ત્યારે નિમિત્ત કહેવાય, ન ચાલે ત્યારે નિમિત્ત કહેવાય, ચાલવું એ ઉપાદાન, ચાલે ત્યારે એને નિમિત્ત કહેવાય. ધર્માસ્તિકાયને પણ ગમન કરે ત્યારે નિમિત્ત કહેવાય, જીવ અને પરમાણુ સ્થિતિ કરે ત્યારે હવે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય. પણ કોઈ સ્થિતિ કરાવે કે કોઈ ગતિ કરાવે એમ હોય તો જીવની દશા શું થાય, એક બાજુ ધર્માસ્તિકાય ઉભો રાખવા માંગે અને બીજી બાજુથી અધર્માસ્તિકાય એને ધક્કો મારે, શું એની દશા થાય, કેવું એક માણસને બે માણસ એવી રીતે વળી ગયા, એક કે હું હલવા ન દઉં, બીજો કે હું એને ઉભો રહેવા ન દઉં, અહીંથી ધક્કો મારું, એની દર્શન શું થાય, કહો જો. ખેંચા ખેંચી થાય, ખેંચા ખેંચીનો એને અનુભવ થાય કે બે વિરુદ્ધ દિશામાં મને બે વ્યક્તિ ખેંચી રહી છે. જીવને કાંઈ એવો અનુભવ નથી થતો કે કોઈ ખેંચે છે કે કોઈ નથી ખેંચતું, એવો કાંઈ અનુભવ થતો નથી. વિરુદ્ધ ધર્મો છે પણ એ વિરુદ્ધ ધર્મો સાથે રહી શકે એવા છે કે જેને લઈને કાંઈ વિરોધાભાસ ઉત્પન્ન થતો. મુખ્ય લેવા હોય તો સ્પર્શ ગુણ છે, રસ ગુણ છે, વર્ણ ગુણ છે, રૂપ અને ગંધ ગુણ છે, આ ચાર જળ પરમાણુના મુખ્ય ગુણો છે. બીજા અનંતા છે, પણ જેમ આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર સુખ મુખ્ય ગુણ છે, એમ આમાં વર્ણ ગંધ રસ અને સ્પર્શ છે, એ મુખ્ય ગુણ છે. ક્રિયાવતી શક્તિ બંનેમાં છે, સામાન્ય જીવમાં પણ છે અને પરમાણુમાં પણ છે. ક્રિયાવતી ગુણને લઈને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જાય છે, એનું કાર્ય છે. જીવને ભાવકર્મ થી ભાવ, ભાવકર્મના નિમિત્તે ભાવકર્મના ભાવ, ભાવકર્મ છે જીવનો વિકારી ભાવ છે. કર્મ એટલે કાર્ય, પોતે ભાવ સ્વતંત્ર કરે છે, ભાવકર્મ પોતે સ્વતંત્ર કરે છે. કર્મનો ઉદય છે માટે કરે છે, દ્રવ કર્મનો ઉદય છે માટે કરે છે એમ નહીં. સંપ્રદાયમાં એવી માન્યતા છે કે સંસારી જીવને જળ કર્મનો ઉદય હોવાને લીધે એ ઉદય અનુસાર જીવને ભાવ કર્મ કરવા પડે છે, ન કરવા હોય તો પણ કરવા પડે છે. જો એવું જ હોય તો કોઈ સંસારી જીવ ભાવકર્મ રહિત થઈને મુક્તિ પામે એવું બને નહીં. પણ જે જીવો કર્મના ઉદય કાળે પણ પોતાના પુરુષાર્થથી પોતાના સ્વરૂપમાં પરિણામને જોડે છે અને કર્મના ઉદયમાં પરિણામને જોડતા નથી, ત્યારે એ સ્વતંત્રપણે પોતાના પુરુષાર્થથી મુક્તિની દિશામાં કામ કરે છે અને મુક્ત પામી શકે છે, મુક્ત થઈ શકે છે. એને જળ કર્મ કોઈ દબાણ કરતા હોય એવી પરિસ્થિતિ નથી. અને આપણે બુદ્ધિગમ્ય રીતે વિચાર કરીએ તો કર્મનો ઉદય આપણા ઉપર કેવી રીતે દબાણ કરે છે એવો કંઈ અનુભવ થાય છે, કે પરમાણુનો ઉદય કંઈ દબાણ કરતો હોય એવું કંઈ લાગે છે, અનુભવ કરી દેવો. પોતે ઊંધો હાલે તો એ પોતાની જવાબદારી છે અને એ પોતાનો અપરાધ છે, પોતે ઊંધો ચાલે, પોતાનો અપરાધ છે, અપરાધ પોતે કરે અને એ અપરાધ નો બચાવ એમ કરે કે બીજા મને અપરાધ કરાવે છે માટે હું કરું છું. શું ચોરી કરે પોતે, પછી એમ કે આ સમાજે મારી ગરીબાઈ ઊભી કરી, મારે ચોરી કરવી પડી. સાચી વાત, જો કે શ્રીમંત માણસ ચોરી કરે છે, ગરીબ જ કરે છે એવું નથી, પણ એ કઈ બીજા કરાવે છે માટે કરે છે એમ છે. ખરે એનો અર્થ એમ થાય છે કે બીજા દબાણ કરે તો પણ પોતાને ન કરવું હોય તો પોતે નથી કરતો, એટલો સ્વતંત્ર છે. જીવ એમ બચાવ કરે છે કે કર્મ નો ઉદય મને ભાવ કર્મ કરાવે છે, દ્રવ કર્મ નો ઉદય મને ભાવ કર્મ કરાવે છે. પણ અમે તને દબાણ કરીએ કે આ ખિસ્સો ખિસ્સામાં મોટું બંડલ છે ને આપી દો અમને ભાઈ, તો આપી દે છે. બેંકમાં જાય કેશિયર પાસે કે ભાઈ આ તારે ભાઈ બાજુમાં જે ખાના ભર્યા છે મને આપી દે, કોઈ આપી દે છે? કોઈને દબાણ છું કોઈ કામ કરે છે કે નહીં? એ વખતે જેવી ઈચ્છા કરે છે મારે નથી દેવા. દબાણ થી કામ કરે, દબાણ આવે માટે કામ કરવું પડે એવું પણ નથી. જો કે કોઈ દબાણ કરતું નથી, પરમાણુ કોઈ દબાણ કરતા હોય, કર્મના પરમાણુ દબાણ કરતા હોય એ કોઈ અનુભવ થતો નથી. તપાસી જોઈએ પોતાના પરિણામને કે એવો કોઈ અનુભવ થતો નથી. અને ઈચ્છે છે એ જ કરે છે, જ્યારે બીજો જીવ બીજો દબાણ કરે છે તો પણ પોતે ઈચ્છા હોય તો જ કરે છે, નહીતર એમ કહી દે. એમ કે કોઈ એમ કે કોળા કોળા કાગડે સહી કરો ભાઈ, તો કે એમ નહીં ભાઈ, હું સમજ્યા વગર ક્યાંય સહી કરતો નથી. કરે એટલે એ પોતાના બચાવ કરવાની, દોષને બચાવવાની વાત છે કે કર્મનો ઉદય મને ભાવ કર્મ કરાવે છે, એ વાત તો પોતાના અપરાધને બચાવવા માટે છે. ટોડરનું જે એ વાત લીધી છે કે જીવ પોતે અપરાધ કરે છતાં પોતે મહંત રહેવા ચાહે છે કે મને તો સંજોગો અને કર્મનો ઉદય અપરાધ કરાવે છે, મારે તો અપરાધ નહોતો કરવો પણ એને મને અપરાધ કરાવ્યો, એમ પોતે મહંત રહેવા ચાહે છે. જીવ માર્ગમાં આવે અને તે સંભવે નહીં. શું કહ્યું? કે તું તો જૈન છો, એને જૈન થઈને એમ કહેશ કે કર્મનો ઉદય મને રાગ કરાવે છે? કેમ કે કર્મની આટલી બધી વાતો જૈન દર્શન સિવાય ક્યાંય નથી. તો પછી એ અનિતિ છે, એ નીતિ નથી પણ એ અનિતિ છે. આવી નથી, એ પહેલેથી છે. જ્યારથી અનાદિથી જીવ દ્રવ છે, અનાદિથી એના ગુણો છે, એ તો નવા આવતા નથી, હવે જાતા નથી. અનાદિ અનંત દ્રવ, અનાદિ અનંત એની શક્તિઓ પણ અનાદિ અનંત. જે સ્વભાવ શક્તિઓ છે એ દ્રવનું જ સ્વરૂપ હોવાથી, દ્રવની જ વિશિષ્ટતાઓ હોવાથી એ અનાદિથી દ્રવની સાથે અનંત કાળ પર્યંત રહે છે. એમાં ક્યાં આવવા જવાનો પ્રશ્ન રહેતો નથી. જે પોતે પોતે હયાત શું કરવા છે? કોઈ એમ પૂછે તમારી હયાતી શું કરવા, તો છે એનો પ્રશ્ન શું? જે અનાદિથી અકારણપણે પોતે મોજૂદ છે એનો પ્રશ્ન શું? એ પ્રશ્ન અસ્થાને છે, છે એ બસ છે, કારણ વગર પોતે છે, કોઈના કારણે પોતે છે એવું નથી, કોઈના કારણથી પોતે નથી થાય એવું પણ બનવાનું છે ને. સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ, એટલે પોતાના દ્રવ્યની સાથે રહેલ, મગ્ન એટલે તન્મયપણે દ્રવ સ્વરૂપે રહેલ, પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે. એટલે અનંત ધર્મોનું પરિણમન રૂપી ચક્ર છે એને કરનારો પોતે છે, એને ચુંબે છે અથવા સ્પર્શે છે, એટલે કે પોતે પોતાના કાર્યને કરે છે એમ યાદ છે. તો પણ તેઓ પરસ્પર એકબીજાને કરતા નથી, તો પણ તેઓ એકબીજાને પરસ્પર કાંઈ કરતા નથી. એક દ્રવ બીજા દ્રવને કરતા નથી, પોતાના પરિણામને પોતે કરે છે પણ બીજાના પરિણામને કોઈ કાંઈ કરતો નથી. આ ભગવાન આત્મા પોતાની શક્તિઓને તથા પર્યાયોને સ્પર્શે છે. ભગવાન આત્મા પોતાની શક્તિઓને તથા પર્યાયોને સ્પર્શે છે, પણ પરમાણુવાદીને કે તેની પર્યાયોને સ્પર્શતો નથી. આત્મા પોતાની શક્તિઓને સ્પર્શે છે, સ્પર્શે છે એમ કહો, એ શક્તિઓ રૂપના પરિણામને પૂર્તિ કરે છે એમ કહો, બંને એક વાત છે. પણ એ પરમાણુવાદીની આદિને કે તેની પર્યાયને સ્પર્શતો નથી. ભલે સંયોગમાં સાથે દેખાય તો પણ એને અડતો નથી અને એના કોઈ કાર્યને એ કરતો નથી, કરી શકતો નથી, કરતો નથી એટલે કરી શકતો નથી. જીવને એવી ઈચ્છા થાય કે આખી દુનિયાને ઉથલ પાથલ કરી નાખે, ઈચ્છાઓ થાય તો કેવી થાય કે આખા જગતને હું ઉથલ પાથલ, પણ એક પરમાણુને ન સ્પર્શી શકે, એક પરમાણુને ન પરિણમાવી શકે, વાણીને ન પરિણમાવી શકે. આ ભાષા બોલાય છે અને આત્મા પરિણમાવે છે એ વસ્તુના સ્વરૂપમાં નથી. લાગે એમ કે બરાબર આત્માની ઈચ્છા પ્રમાણે વાણી ચાલે છે. એક પરમાણુને આત્મા સ્પર્શી શકે નહીં, એ પરમાણુ ભિન્ન છે, વાણીના પરમાણુ ભિન્ન ક્ષેત્રમાં છે, આત્માના પ્રદેશો ભિન્ન ક્ષેત્રમાં છે. એ ક્ષેત્રમાં હોય તો પણ એકબીજાના કાર્ય કરી શકે નહીં, ભૂલાવવામાં પડે છે. જગતની રચના એમ કે છે, જગતની રચના આ જીવને અસત્યનો આગ્રહ કરાવે એવી છે. આગ્રહને શાસ્ત્રીય પરિભાષામાં અભિનિવેશ પણ કહ્યો છે કે આ જગતની રચના એવી છે કે જીવને અસત્યનો આગ્રહ થાય, એટલે અસત્યનો અભિનિવેશ થાય. આમ જ છે, હું બોલું છું એમ મને લાગે છે, હું આ કાર્યો કરું છું એમ મને લાગે છે, મારે લઈને આ બધું થાય છે એમ લાગે છે, તમારે લઈને આમ થયું એમ મને લાગે છે, એ વસ્તુના સ્વરૂપમાં નથી. જગતની રચના કોઈ એવી છે કે અસત્યનો આગ્રહ થાય, આ શ્રીમદજીનું વચન છે. એક કાળે છે દ્રવ્યો પરિણમે છે, કયા સમયે કોઈ દ્રવ્ય પરિણામ વગરનું હોય કે હોય શકે નહીં, બરાબર છે. છે દ્રવ્યો સર્વકાળે પરિણમે છે, ત્યારે કેટલાક દ્રવ્યોના અરસ પરસ એકબીજાને સુમેળવાળું પરિણમન થાય છે, પોતાના કારણે બીજાના કારણે નહીં. એવા સુમેળને અહીંયા નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. જેમ કે અગ્નિ અને અગ્નિમાં બળતો પદાર્થ અગ્નિના આકારે હોય, છાણું બળે ત્યારે છાણાનો અગ્નિ છાણાના આકારે હોય, અને લાકડું બળે ત્યારે લાકડાનો અગ્નિ લાકડાના આકારે હોય, છતાં અગ્નિના પરમાણુ જુદા અને છાણા લાકડાના પરમાણુ જુદા. એ છાણાને ધોકો મારો તો એનો ભૂકો થાય, પણ અગ્નિ ભાંગે ભાંગે, અગ્નિને કાંઈ ન થાય. એમ શરીરને કોઈ ધોકો મારે તો શરીરમાં હોજો આવે, પણ જ્ઞાનને સોજો આવે નહીં. અગ્નિ સહે ઘન ઘાત લોહે સંગતિ પાય, લોઢાને ગરમ કરે ત્યારે લોઢામાં અગ્નિ જોવામાં આવે, લાલ છોડ અગ્નિ લોઢું થઈ ગયું હોય, ટીપે એને અગ્નિ ટીપાઈ જાય છે કે નહીં? મૂળું ટીપાય છે, અગ્નિ ટીપા તો શરીરને કાંઈ થાય માટે આત્માને કાંઈ થાય છે એવો અનુભવ કરવા જેવો નથી. એવો અનુભવ નવા કર્મ બંધનનું અને દુઃખનું કારણ છે, માટે એવો અનુભવ કરવા જેવો નથી. એ મિથ્યા અનુભવ છે. હા, ભગવાન આત્મા પોતાની શક્તિઓને તથા પર્યાયોને સ્પર્શે છે, પણ પરમાણુ આદિને કે તેની પર્યાયોને સ્પર્શતો નથી. જ્ઞાયક આત્મા, હવે ભગવાન આત્મા છે, જ્ઞાયક આત્મા પોતાના અનંત ગુણ સ્વભાવને અને તેમની નિર્મળ પર્યાયોને ચુંબે છે અને સ્પર્શે છે, પણ તે સિવાય શરીર મનવાણી કર્મ કે સ્ત્રી પુત્ર પરિવાર ઇત્યાદિ બહારના કોઈ પદાર્થોને કોઈને સ્પર્શ નથી, સ્પર્શતો નથી, સ્પર્શી શકતો પણ નથી. પોતાના અનંતગુણ સ્વભાવને નિર્મળ પર્યાય પરિણમાવે એના એવો એનામાં ગુણ છે. પાછળ જો નિર્મળ પર્યાય લીધી, વિકારી પર્યાય ન લીધી. કેમ કે વિકારી પર્યાય થતી હોવા છતાં એ કરવાનો એનામાં ગુણ નથી. જો ગુણ હોય તો સદા એ ગુણનું કાર્ય એમ જ થાય, તો કોઈને વિકારનો નાશ થઈ શકે માટે એ ગુણ નથી. ગુણ છે નિર્મળ પર્યાય પરિણમવાનો અને નિર્મળ પર્યાયને એ ગુણ કરે છે. ગુણ ગુણ પણ એ વિકારી પર્યાયને કરતો એટલે એને અવગુણ કહેવામાં આવે છે, અને ગુણ નહીં કહેતા એને અવગુણ કહેવામાં આવે છે દોષને, એનું એ કારણ છે. પણ તે સિવાય શરીર મન વાણી કર્મ કે બીજા સ્ત્રી પુત્ર પરિવાર ઇત્યાદિ બહારના કોઈ પદાર્થોને કોઈ બી સ્પર્શ્યો નથી અને સ્પર્શી શકતો પણ નથી. માને ભલે, મેં લાડવો ખાધો એમ માને ભલે, લાડવાના પરમાણુ ને જીભના પરમાણુ ને અડતા એને ગળપણ આદિ નું જ્ઞાન થાય છે, પણ એ એમ માને છે કે હું ખાઉં છું તો જીવના પ્રદેશોમાં કોઈ પરમાણુ કે પરમાણુ નો રસ ની પર્યાય ઉતરતી નથી. એવું એને આભાસ પણ થાય છે કે જીભ દ્વારા રસ મારામાં ઉતરે છે, ગયો રસ મારામાં ઉતરે છે, પણ ગયો રસ આત્મામાં ઉતરતો નથી. એટલે એ જૂઠી માન્યતા એને નવા કર્મ બંધનનું અને દુઃખનું કારણ થાય છે. રોગશનાપ્તિથી આજે તો તબીબી વિજ્ઞાનમાં એવી શોધ થઈ ચૂકી છે, ખાસ કરીને હોમિયોપેથીનું જે વિજ્ઞાન છે એને આધારિત છે. એમાં રોગની ઉત્પત્તિના કારણો અનેક કારણોમાં આ એક કારણ લેવામાં આવ્યું છે કે જીવ માણસ, ત્યાં જીવનું વિજ્ઞાન છે માણસ શબ્દ, એમ કે માણસ ઘણા રસથી જે આહાર લે છે એ પણ એને રોગ ઉત્પન્ન થવાનું એક કારણ છે. એ વિજ્ઞાન જીવના ની લાગણીઓ અને પરમાણુની એના ઉપર અસર નિમિત્ત નિમિત્ત એક સંબંધે, આમ તો એકબીજા કરતા નથી પણ એને ત્યાં એવું વિજ્ઞાન નથી, ત્યાં તો સુધી અસર સમજે છે અને એને એને શું કાર્યો થાય એ જાતનું ત્યાં વિજ્ઞાનને જોવામાં આવે છે. તો એમાં આ કારણ લીધું છે, નિમિત્ત એ પણ નિમિત્ત છે જીવનો. એવો જે આહાર પ્રત્યેનો રસ છે એ અશાતાવેદની બંધાવામાં નિમિત્ત થાય છે, એ પણ પરમાણુને કરતો નથી. એ અશાતાવેદની ઉત્પન્ન થાય ત્યારે જીવને દુઃખ થાય, એ પરમાણુ જીવને દુઃખ નથી પહોંચાડતા, પણ જીવ એને દુઃખ સમજીને દુઃખ માનીને વેદના પોતાની વેદના માનીને દુઃખનો અનુભવ કરે છે. પરથી તદ્દન ભિન્ન એવા ભગવાન આત્મામાં, તદ્દન એમ થોડોક જોડાયેલો એમ નહીં, પરથી તદ્દન ભિન્ન એવા ભગવાન આત્મામાં જેણે પોતાની દ્રષ્ટિ સ્થાપી છે, ભિન્ન છે એમ દ્રષ્ટિ સ્થાપી છે, પરથી તદ્દન હું ભિન્ન છું એવી દ્રષ્ટિ જેને સ્થાપી છે તે ધર્માત્મા, એને ધર્માત્મા આયા કે છે. શરીર અને આત્મા એકમેક થઈને એકબીજાનું કાર્ય કરે છે એ તો સંસારના બધા પ્રાણીઓ માને છે, અને એમ માનીને પોતાના સંસારથી છૂટી શકતા નથી. હવે અહીંયા એમ કહે છે કે પરથી તદ્દન ભિન્ન એવા ભગવાન આત્મામાં જેણે દ્રષ્ટિ સ્થાપી છે, જેણે એવી માન્યતા કરી છે, જેણે એવો અનુભવ કર્યો છે, તે ધર્માત્મા પુરુષ નિરંતર નિશંક વર્તતો થતો એક જ્ઞાન સ્વરૂપ નિજ આત્માને જ અનુભવે. ધર્માત્મા પુરુષ શું કરે છે કે નિશંક વર્તે છે. શરીરથી મને સુખ દુઃખ છે, શરીરના કારણે મને સુખ દુઃખ છે એ હું જરાય અનુભવ કરતો નથી. અને નિર્ગ્રંથ મુનિરાજ ભાવલિંગી સંત એનો પ્રત્યક્ષ પુરાવો છે કે શરીરની કોઈ પણ પ્રકારની અશાતા અવસ્થાના પ્રસંગે પણ એ પોતે ચલાયમાન થઈને કોઈ પ્રવૃત્તિ કરતા નથી, ધ્યાનમાં સ્થિર જ રહે છે, અથવા એ પ્રતિકૂળતાને દોરવાની કોઈ ચેષ્ટા, દૂર કરવાની કોઈ ચેષ્ટા કરતા નથી. એનો અર્થ શું છે કે એ ધર્માત્મા પુરુષ નિશંક છે, સમ્યક દ્રષ્ટિ માન્યતાથી નિશંક છે, જ્ઞાનથી નિશંક છે, ચારિત્રમાં અસ્થિરતા છે, પણ શ્રદ્ધા જ્ઞાનમાં ક્યાંય એને શંકા નથી. એ શ્રદ્ધા જ્ઞાનનું બળ વધ્યું અને ચારિત્રની અસ્થિરતા ગઈ ઘણી દશામાં, ત્યારે સ્પષ્ટપણે જોવામાં આવે છે કે જેવું એ માનતા હતા, જેવું જાણતા હતા એવો જ અનુભવ કરી રહ્યા છે. આ સાબિત કરવા જવું પડે એવું નથી. જંગલના પ્રાણીઓ એના શરીરને ખાય, રીતસર ભટકા પડે, માણસના લોચા બહાર ખેંચે, સુકુમાર ચારિત્ર છે, વાઘણ એની માં હતી, પૂર્વ ભવની એની માં હતી, જે વાઘણ ખાય છે સંસારમાં તો આવું છે. એક વખત નો તીવ્ર અનુરાગ, એના પુત્ર પ્રત્યેનો આંધો તીવ્ર અનુરાગ જેને કહીએ, એટલો અનુરાગ. માતાને પુત્ર પ્રત્યે અનુરાગ તો હોય, પણ એને અતિશય તીવ્ર અનુરાગ હતો. તો એને દીક્ષા ધારણ કરી, એમાંથી એને દ્વેષ થયો કે આ બીજા મુનિઓએ મારા છોકરાને મુનિ બનાવી નાખ્યો. એને મુનિ બન્યું ને એની ઈચ્છાથી બીજા એને બનાવ્યો, એને દ્વેષ થયો. મુનિ જોવે ને એને કાળ ઝાળ વ્યાપે, કોઈ મુનિને ભાળે તો એને આમ દ્વેષ દ્વેષ દ્વેષના પરિણામ થાય. આ મુનિઓ છોકરાઓને મૂંડી નાખે છે, આ મુનિઓ દીક્ષા કરે દઈ દે છે, આમ કરે છે, દ્વેષના પરિણામમાં મરીને વાઘણ થઈ, ક્રોધના અને દ્વેષના પરિણામમાં મુનિરાજ પ્રત્યેના દ્વેષ હતો, તીવ્ર દ્વેષ હતો, વાઘણ થઈ. હવે ઓલી 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 ભ્રાંતિ રહી ગઈ, મુનિને ભાળોને દ્વેષ થાય, મુનિને ભૂલી ગઈ કે અમારો છોકરો છે. આ મુનિ મારો પૂર્વ ભવનો પુત્ર છે, એ તો કઈ એને યાદ દીધું, પેલા સંસ્કાર રહી ગયા. મુનિને ભાળે ને દ્વેષ થાય, છોકરાને ભાળ્યો ને ખાવા માંડે, આવી દશા થાય છે સંસાર. બહુ ખરાબ ગતિ થાય, ઘણી ખરાબ ગતિ થાય. મનુષ્ય અવસ્થામાં વિરાજ ના થઈ, એમાં પછી તિરિંચ અવસ્થામાં વિરાજ ના થઈ, પણ જાય નારકીમાં જાય, આવો ક્રોધ હોય એટલે પેલા નારકીમાં જાય, નારકીમાં જાય. ધર્માત્મા તો મૂંગું પ્રાણી છે, જગતમાં મૂંગા પ્રાણીને કોઈ મારે, ગાય છે, બકરું છે, જે કાંઈ હામો અવાજ ન કરી શકે તોય તે સજ્જન માણસને અરેરાટી થાય છે. શું થાય? અરેરાટી થાય. કેમ કે એ પ્રતિકાર નથી કરતો, એની પ્રકૃતિ એવી છે કે પ્રતિકારમાં ન જવું, તો બીજાને અરે રાખે છે ભાઈ આને હું આ બકરાનું બચ્ચું છે 2 વર્ષનું, એને તારું હું બગાડ્યું છે, એને આમ તો આમ તો હુટી હું કરવા મારે છે, હાલતો જાય હું હુટી મારતો જાય એમ કે ને, બે 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 કરતું રડવા માંડે, બીજું કાંઈ કરે ને એમ. ધર્માત્મા તો કદી પ્રતિકાર કરતા નથી, એના પ્રત્યે જે દ્વેષ કરે છે એ બહુ મોટો અપરાધ છે, બહુ મોટો અપરાધ છે. કોઈ ને કોઈ વિકલ્પ આવી જાય, પણ જાણે છે હું કઈ કરી શકતો નથી એમ રાખીને, હું કઈ કરી શકતો નથી એમ રાખીને કોઈને સહેજ વિકલ્પ આવી જાય કોઈ વાર, પણ સામાન્યપણે એનો અભિપ્રાય છે એ પણ મને કઈ કરી શકતો નથી. બીજો જીવ ઉપસર્ગ કરે ત્યારે પણ એ એમ સમજે છે કે આ મને નથી કરી શકતો, આ તો પૂર્વકર્મ નો મારો ઉદય છે, એનો અભિપ્રાય જરૂર બરાબર નથી, એનો અભિપ્રાય છે એ ખરાબ છે, પણ એ તો એના પરિણામ એનામાં છે, એના પરિણામથી એ બીજાને કાંઈ કરી શકે છે એમ એ જાણતા નથી, સમજતા નથી, શ્રદ્ધતા નથી, તેથી પોતાની પ્રતિકૂળતાને એ પોતાનો ઉદય સમજે છે. શું સમજે છે? પોતાના પૂર્વકર્મનો ઉદય સમજે છે, અને પોતે તે પ્રકારના પરિણામ કર્યા છે જેને લઈને એ પ્રકારનો ઉદય છે, પોતાના દોષને જોવે છે, દોષને તપાસે છે, એટલે પ્રતિકાર કરતા નથી. એની વિચારણાની લાઈન બીજી છે ને, એની વિચારણાની લાઈન પોતાના પોતાને અનુલક્ષીને છે, એટલે બીજાના પરિણામનો ખ્યાલ આવે તો પણ કે એનો અપરાધ છે, એની શિક્ષા એને મળશે, પણ એને લઈને મને કાંઈ થાય છે એમ તો ત્યારે પણ માનતા નથી. દ્રષ્ટિ જ ઉપાદાનની છે, નિમિત્તાધીન દ્રષ્ટિ નથી પણ ઉપાદાનની દ્રષ્ટિ છે, એટલે મોટો ફેર છે. એમ જ જોવું જોઈએ, એમ જ જોવું પડે છે, એ જ્ઞાન દ્રષ્ટિ જ એમ જોવું જોઈએ, એ સાચી દ્રષ્ટિ છે, એ ખરી વાત છે. એટલે નિરંતર એ પોતે નિશંક વર્તે છે, અને પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માને જ્ઞાનમય પણ અનુભવે છે, ખરેખર તો એ પ્રતિકૂળતાને પણ પ્રતિકૂળતા પણ અનુભવતા નથી, પણ પોતાને જ્ઞાનમય પણ અનુભવે છે. જ્ઞે ગમે તે હો બધું એક સરખું છે, એમાં સંભાવે રહેવાનો પુરુષાર્થ કરે એ જ્ઞાન દ્રષ્ટિ છે.